તારીખ 5/4/1985, શ્રી પરમાગમસાર, બોલ નંબર 878 અને 879 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 512.
અંતરદૃષ્ટિથી માપ કરવા યોગ્ય છે, માત્ર બાહ્ય ક્રિયા બાહ્ય દ્રષ્ટિથી જોવાય છે એ આ વિષયમાં ઉચિત નથી, એ મને સ્પષ્ટીકરણ છે. નિર્જરાનો વિષય લીધો છે, બાહ્ય ક્રિયાથી નિર્જરા નથી. પહેલા તો શરીરની જે ક્રિયા છે એને બાહ્ય ક્રિયા કહે છે. શુભયોગની જે ક્રિયા થાય છે, વ્રત, નિયમ, સંયમ, તપ વગેરે, એ શરીરની ક્રિયાને બાહ્ય ક્રિયા કહે છે. બાહ્ય ક્રિયા એટલે બાહ્ય દ્રષ્ટિથી સમજણમાં આવી શકે, ઇન્દ્રિય જ્ઞાનથી સમજી શકાય એ ક્રિયા શરીરની છે અને બાહ્ય ક્રિયાની કહે છે. આત્માના પરિણામને અંતર ક્રિયા કહેવે છે, અપેક્ષિત વાત એટલી છે. બાહ્ય અને અંતર, અંદર અને બહાર, એ બંને અપેક્ષિત છે. નાના અને મોટાની જેમ નાનું છે મોટાને અપેક્ષિત છે, મોટું છે તે નાનાને અપેક્ષિત છે, એમ આત્માના પરિણામ છે તે અહીંયા અંતરંગ ક્રિયા છે અને મનવચન કાયાની ક્રિયાને બાહ્ય ક્રિયા કહી છે. એક જળની ક્રિયા છે, એક આત્માની ક્રિયા છે. બાહ્ય ક્રિયા છે તે અહીંયા પરમાણુની ક્રિયા છે અને આત્માના પરિણામ તે આત્માની ક્રિયા છે. તો એ પરમાણુની બાહ્ય ક્રિયાથી નિર્જરા નથી. શરીરના પરમાણુની સ્થિતિ કોઈ પણ પ્રકારે થાય, તેનાથી આત્મામાં શુદ્ધિ થાય એમ નથી. કેમ કે એ જળની ક્રિયા છે, આત્માની શુદ્ધિ તે ચૈતન્યની ક્રિયા છે. જળથી ચૈતન્યનું કામ કેમ થાય? તો એ રીતે જળથી ચૈતન્યનું કામ થતું નથી. એના ઉપર બહુ સારો દૃષ્ટાંત છે. પંચમ ગુણ સ્થાન વાળો શ્રાવક એક માસના ઉપવાસ કરે, તે વખતે જે નિર્જરા થાય છે પંચમ ગુણ સ્થાન વાળો શ્રાવક એક માસના ઉપવાસ કરે, તે વખતે જે નિર્જરા થાય તેના કરતા મુનિને નિંદ્રા વખતે કે આહાર વખતે નિર્જરા વિશેષ છે. જ્ઞાનીનો દ્રષ્ટાંત નથી લીધો. પંચમ ગુણ સ્થાન વાળો શ્રાવક એટલે જેની શુદ્ધિ પ્રગટ થઈ છે, અને શુદ્ધિને લઈને જેની નિર્જરા ચાલુ છે એની વાત કરું. જેવો ધર્માત્મા શ્રાવક અને એ શ્રાવક ની વાત લીધી, એક માસના ઉપવાસ કરે એટલે અંતર શુદ્ધિનો પ્રયોગ કરે, અજ્ઞાની ના તો નિર્જરા જ નથી. અજ્ઞાની એક માસના કે છ માસના કે ગમે એટલા ઉપવાસ કરે કે ગમે તેટલા તપ તપે, એનાથી સમ્યક પ્રકારે નિર્જરા જરાય નથી. કેટલાક શુભ કર્મોની પ્રકૃતિ બદલાય અથવા ખરે પણ શુભ કર્મ વિશેષ બંધાય, પણ એને બંધનું કારણ ગણાય છે, શુભ બંધનું કારણ ગણાય છે, નિર્જરાનું કારણ ગણતા નથી. અહીંયા તો પંચમ ગુણ સ્થાન વર્તી શુદ્ધિ જેની પ્રગટ થઈ છે એવો શ્રાવક, ધર્મી શ્રાવક શુદ્ધિ વિશેષને અર્થે તપશ્ચર્યા કરે, એક માસના ઉપવાસ કરે ત્યારે વિશેષ શુદ્ધિમાં આવે. કેમ કે બાહ્ય પ્રવૃત્તિ નથી, એકલી આત્માની પ્રવૃત્તિ, સ્વાધ્યાય જ્ઞાન ધ્યાનની પ્રવૃત્તિ કરે એક માસના ઉપવાસ કરે એક માસમાં તો જ્ઞાન ધ્યાનમાં રહે. તે વખતે તેમને પંચમ ગુણ સ્થાન અનુસાર નિર્જરા છે, તપશ્ચર્યા કરે ત્યારે થોડી શુદ્ધિ વિશેષ થઈને પણ નિર્જરા વધે છે ત્યાં, કેમ કે સાચું તપ છે એમ. એના કરતા હવે અહીંયા એમ કહેવું કે એવી તપશ્ચર્યાની નિર્જરાની ક્રિયા, તપશ્ચર્યાથી નિર્જરા થાય છે, તપસા નિર્જરા, એટલે આત્મામાં એકાગ્ર થવાનો વધુ પ્રયોગ કરે, બળવાન પ્રયોગ કરે, ઘણા પુરુષાર્થથી તપશ્ચર્યાયુક્ત પ્રયોગ કરે ધર્માત્મા. કેમ કે એને અંતર એકાગ્રતા તો થાય છે, પાંચમા ગુણ સ્થાને છે એટલે અવારનવાર થાય છે શુદ્ધોપયોગ. હવે વિશેષ પ્રયોગ કરીને શુદ્ધિ કરે, તેના કરતા પણ મુનિને નિંદ્રા લીધી ઉઠે કે આહાર ઉભા ઉભા કમળા રહીએ છે, ઉભા ઉભા કોળિયા લેતા હોય ત્યારે જે નિર્જરા થાય છે એ ઘણી નિર્જરા છે, વિશેષ નિર્જરા છે. મુનિનો ઉપયોગ આહાર લેવામાં જાય, નિંદ્રામાં થોડો આરામ લેવામાં જાય, એ રીતે ઉપયોગ જાય તો પણ ત્યાં નિર્જરા વધારે છે. કેમ કે ત્યાં શુદ્ધિની પરિણતિ ઘણી શુદ્ધિવાળી છે. નીચલા માળનું ચણતર કરે પ્લીન્થ ઉપર અને 6 ફૂટ સુધી ઈંટો મૂકે અને ઉપર સ્લેબ ભર્યા પછી 1 ઈંટ મૂકે, ઊંચાઈ કોની વધારે? 6 ફૂટ છે એનું કે 1 ઈંટ મૂકે? કેમ કે એનું સ્તર જુદું છે, ગુણસ્થાન જુદું છે તો એનું સ્તર જ જુદું છે. એ પંચમ ગુણસ્થાનની ચરમસીમાને ઓળંગીને તેનાથી આગળ વધીને પંચમ ગુણસ્થાને ઉત્કૃષ્ટ શુદ્ધિ થાય, તેનાથી પણ આગળ વધીને અસાધારણ પુરુષાર્થ કરીને 6th-7th ગુણસ્થાનની ઘણી દશામાં આવ્યા છે. ત્યાં શુદ્ધોપયોગના કાળે તો ઘણી નિર્જરા છે, પણ શુભોપયોગના કાળે પણ ત્યાં ઘણી નિર્જરા છે, પરિણતિને શુદ્ધ પરિણતિને કારણે
જ્ઞાન ધારા કામ કરે,
જ્ઞાન ધારા કામ કરે. કેમ કે ત્યાં શુભથી લાભ એવો નથી માનતા, હા જુદો પ્રકાર છે. કેમ કે અજ્ઞાની શુભ કરે છે ત્યારે તો એને એ શુભથી લાભની માન્યતા સાથે સાથે છે, એટલે એના શુભ સાથે અશુભ પણ છે નિષ્ઠાત્મક, એટલે એનું શુભ મેલું છે, ચોખ્ખું શુભ નથી એનું. નિષ્ઠાત્મની મલિનતા વાળો એનું શુભ છે, સમ્યક દ્રષ્ટિનું બંને જીવ ભક્તિ કરે છે. અજ્ઞાની ભક્તિ એવી દેખાય કે જેને ખૂબ ભક્તિ કરે છે, એકદમ ભક્તિમાં ચડી ગયા, રસ ચડી ગયો છે, અને જ્ઞાની શાંતિથી ભક્તિ કરતા હોય છે. ભગવાનની ભક્તિનું ભક્તિ ગીત ભજન ગાતા હોય, સવન ગાતા હોય, તો શાંતિથી ગાતા દેખાય. તો પેલા જે બહુ રસથી ભક્તિ કરે છે એનો શુભ ભાવ ઊંચો, કે અહીંયા જ્ઞાની શાંતિથી સ્તમન બોલે છે એનો શુભ ભાવ ઊંચો? કે પેલાના શુભની સાથે મલિનતા છે, મહેલું શુભ છે, ચોખ્ખું શુભ નથી. અજ્ઞાનીનું શુભ ચોખ્ખું નથી, અશુભની સાથે ભળી ગયેલું છે, ભેળ થયેલું છે, મિલાવટ વાળું છે, અશુદ્ધ છે. એનું અશુભ શુદ્ધ, અશુદ્ધ શુભ છે, અને આનું શુભ પણ ચોખ્ખું શુદ્ધ, ચોખ્ખું શુભ છે જ્ઞાનીનું. કેમ કે તેનાથી તે ભિન્ન રહીને તેને તે વખતે જ્ઞાતાપણું પણ એમને છે. જ્ઞાતાપણું પણ છે અને શુભોપયોગમાં પણ પરિણમે છે. એક સાથે બે પ્રકારનું પરિણમ છે. જે પરિણતિ છે એ ધર્મ સ્વરૂપ છે, ધર્મ છે એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સ્વરૂપ છે, અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના તે વખતના પરિણામ શુદ્ધાત્મા અભિમુખ પરિણામ હોય તો તે ધર્મ ગણાય. તેથી એમ સિદ્ધ થાય છે કે ઉપયોગ બાહ્ય ક્રિયામાં મુનિરાજનો કે ધર્મનો હોય ત્યારે પણ તેમને જે ધર્મ છે તે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સ્વરૂપ છે અને તે શુદ્ધાત્મા અભિમુખ પરિણામ સ્વરૂપ પણ છે. તો એમાં દર્શન સમ્યક શુદ્ધાત્માભિમુખ છે, જ્ઞાન પણ શુદ્ધાત્માભિમુખ છે, અને આચરણ પણ શુદ્ધાત્માભિમુખ છે. ત્રણસો વીસ ગાથામાં એ શબ્દ પ્રયોગ કર્યો છે જયસેન આચાર્યજીએ, કે આગમ ભાષાએ તેને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ કહીએ, અથવા આગમ ભાષાએ તેને ઉપક્ષમ અથવા ક્ષયોક્ષમ અથવા ક્ષાયિક ભાવના પરિણામ કહીએ, ધર્મના પરિણામને. અધ્યાત્મ ભાષાએ તેને શુદ્ધોપયોગ અથવા શુદ્ધ આત્મ અભિમુખ પરિણામ પણ કહીએ. એમ કહીએ શુદ્ધ ઉપયોગ અને શુદ્ધ આત્માને અભિમુખ થયેલા પરિણામ કહીએ. તો જ્ઞાનના પરિણામ શુદ્ધાત્મા અભિમુખ થયા કે ન થયા? જ્ઞાનમાં ઉપયોગ પર તરફ છે, અને અહીંયા એ જ્ઞાનનો શુદ્ધાત્માની અભિમુખ છે. એમ બે દિશા થઈ ગઈ જ્ઞાનના પરિણામ. શું કહેવું છે કે મુનિરાજને નિંદ્રા વખતે કે આહાર વખતે નિર્જરા વિશેષ છે, ઘણી નિર્જરા છે. એક માસના ઉપવાસ કરનારા પંચમ ગુણસ્થાન, ચોથા ગુણસ્થાન વાળાનો દ્રષ્ટાંત નથી લીધો, બોલી ગયો, નજીકનો લીધો છે. પાંચમા વાળો છઠ્ઠામાં આવે છે. એવા પંચમ ગુણસ્થાન વાળાના તપ વખતના નિર્જરાના પરિણામ કરતા આહાર કરતા હોય, મને નિંદ્રા કરતા હોય, ત્યારે એની નિર્જરા ઘણી છે. કેવી રીતે માપ કાઢવું હોય? જો બાહ્ય ક્રિયા પ્રમાણે માપ કાઢે તો કોઈ રીતે સમજાય એવું નહીં, પણ તેમનું શુદ્ધાત્મામાં સ્થિરતાની જે પરિણતિ છે એ ઘણી સ્થિરતા વધેલી પરિણતિ છે. પરિણતિ બંનેને છે, પણ મુનિરાજને બળવાન પરિણતિ છે. તેથી તેની નિર્જરા વધારે છે. હવે મુનિરાજને બળવાન પરિણતિ છે એની સાબિતી શું, એનો પુરાવો શું? આ વિચાર થવા જોઈએ કે એમની પરિણતિ બળવાન છે તે ત્યાંથી સાબિત થાય છે કે ક્ષણ ક્ષણમાં એ શુદ્ધોપયોગમાં પ્રણમી જાય. ઉપયોગ તો પતંગ જેવો છે, અને પરણતી એની સાથે બાંધેલા દોરા જેવી છે. ચોથા ગુણ સ્થાને અને પાંચમા ગુણ સ્થાને તો શુદ્ધો ઉપયોગ થવાના કાળાંતરાયનો, કાળના અંતરાળનો કોઈ નિયમ નથી. છઠ્ઠા સાતમા ગુણ સ્થાને નિયમ છે કે ક્ષણે ક્ષણે એને શુદ્ધો ઉપયોગ ગણીને થાય જ, ન થાય તો એને છઠ્ઠું સાતમું ગુણ સ્થાન રહે નહીં. પણ ચોથા અને પાંચમા ગુણ સ્થાને બધા ચોથા અને પાંચમા ગુણ સ્થાન વાળા ધર્મી જીવો એક સરખા અંતરાળમાં શુદ્ધોપયોગમાં આવતા નથી. કોઈ કોઈ ચોથા ગુણ સ્થાન વાળો જીવ રોજ અથવા એકાત્રે પણ શુદ્ધોપયોગમાં પરિણમે, કોઈક મહિનાઓ સુધી પણ શુદ્ધોપયોગમાં ન આવે. તો ત્યાં પરિણતિ ઉપર એનું માપ છે. જેની પરિણતિ બળવાન તેને શુદ્ધોપયોગ વારંવાર થાય, જેની પરિણતિ શિથિલ તેને શુદ્ધોપયોગ થવામાં અંતરાળ લાંબો થાય. એક વખત સુધી બેન્સી સાથે આવીશું, બહુ સારી ચર્ચા ચાલી શકાય, પ્રશ્ન ચાલતા રહે ત્યારે બહુ સારું સ્પષ્ટીકરણ આવ્યું છે કે ઉપયોગ વારંવાર ધર્મીની અંદરમાં જાય છે તો એવા શુદ્ધોપયોગની દિશામાં રહેવું તો બધા જ ધર્માત્માની ભાવનાનો વિષય છે કે મારી હવે પછીની અનંત કાળાવલી આવા શુદ્ધાત્માના અનુભવમાં પસાર થાય. છતાં કોઈને ઓછા કાળે, કોઈને વધુ કાળે આવે એમ કેમ બને? આવો લગભગ પ્રશ્ન હતો. એક સીધો ઉત્તર દીધો, એક બહુ સરસ ઉત્તર, લાક્ષણિક ઉત્તર આપ્યો હતો કે કોઈ ધર્માત્મા શુદ્ધોપયોગની રાહ જોઈને બેસી જતા નથી, રાહ જોતા નથી. ભાવના હોવા છતાં, પર્યાય પ્રધાન દ્રષ્ટિની હોવાથી અને દ્રવ્ય દ્રષ્ટિ હોવાથી શુદ્ધ ઉપયોગની રાહ જોઈને બેસતા નથી. પણ જેની પરિણતિ ઉગ્ર હોય છે તે પરિણતિની ઉગ્રતાને લઈને ઉપયોગ અંદરમાં ખેંચાઈ જાય છે. બહાર ફરતો જે ઉપયોગ, અમે અનેક નિમિત્તોમાં, અનેક જ્ઞેયોમાં જતો ઉપયોગ, જે ધર્મીની પરિણતિ તીવ્ર હોય છે એનો ઉપયોગ ખેંચાઈને અંદર આવે છે. જેમ દોરાથી પતંગ ખેંચાય છે એમ પરિણતિથી ઉપયોગ ખેંચાઈને અંદર આવે છે. તો પાંચમા ગુણ સ્થાનવાળાને ક્ષણે ક્ષણે ભલે એક માસના શું છ માસના ઉપવાસ કરે તો એને પ્રતિક્ષણે શુદ્ધો ઉપયોગ થાય એવી દશા તો પાંચમા ગુણ સ્થાને કદી હોતી જ નથી. અને મુનિ આહાર લઈએ તો આહાર લેતા લેતા પણ શુદ્ધો ઉપયોગમાં આવે, ને નિંદ્રા લઈએ ત્યાં પોણી સેકન્ડમાં પાછા નિંદ્રાથી વિહીન થઈને, નિંદ્રા રહી થઈને શુદ્ધો ઉપયોગમાં આવે. સહજ સહજ કેમ સહેજે એમ થાય છે કે એમની પરિણતિ એટલી ઉગ્ર છે અંદરમાં. તો જેની શુદ્ધિની પરિણતિ ઉગ્ર છે એની નિર્જરા પણ વિશેષ છે. એ શુદ્ધિ બંનેને હોવા છતાં, પાંચમા ગુણ સ્થાનવાળાની શુદ્ધિ હોવા છતાં અને છઠ્ઠા સાતમા ગુણ સ્થાનવાળાની શુદ્ધિ હોવા છતાં, બંનેનો સ્તર જુદો છે, બંનેનું લેવલ જુદું છે. આ બંને જુદા જુદા લેવલ ઉપર બંનેના પરિણામ ચાલે છે, ગ્રાફ દોરે છે, બંનેનો લેવલ જ જુદો છે. પરિણતિની ઉગ્રતા, પરિણતિની અંદર પુરુષાર્થ ગુણ પણ છે, પુરુષાર્થ એનું પરિણામ પણ છે, પરિણતિની અંદર છે, જ્ઞાન દર્શન ચારિત્ર છે, એમ પુરુષાર્થ પણ છે, સુખ પણ છે. પણ એ પુરુષાર્થ જેટલો વિશેષ, એટલી શુદ્ધિ વિશેષ, એટલી શુદ્ધિ વિશેષ, એટલી સ્વરૂપની રચના કરવાનું કાર્ય છે ને. પુરુષાર્થનું કાર્ય તો સ્વરૂપની રચના કરવી તે છે. જેટલું એ કાર્ય વધારે પુરુષાર્થ કરે છે, એટલી એની સ્થિરતા વધારે છે, અંદરમાં સ્થિરતા વધારે છે, એટલી શુદ્ધિ વધારે છે, શુદ્ધિ વધારે છે, એટલી નિર્જરા પણ વધારે છે. બે ગુણ સ્થાન નું સ્તર જ જુદું છે. ચંચળતા તો ઓછી છે, મુનિ ને ચંચળતા ઘટી છે, ઘણી ઘટી ગઈ છે. મુનિ ને પરિણામની ચંચળતા તો ઘણી ઘટે જ છે, એમાં તો સવાલ. કેમ કે સર્વ સાવધ યુગ નો ત્યાગ છે અને શુભોપ યુગમાં 28 મૂળ ગુણ નું પાલન હોવા છતાં અને યત્નપૂર્વક સાવધાનીપૂર્વક પાલન હોવા છતાં પણ ચંચળતા તો ઓછી છે. ઉપયોગમાં ચંચળતા ઓછી છે, ફેર તો પડે છે, ઉપયોગ ઉપર એટલો અસર તો આવે છે. માટે અકષાય પરિણામ પ્રમાણે નિર્જરા થાય છે. ચાર કસાયમાં મુનિને ત્રણ કસાયનો અભાવ થયો અને પંચમ ગુણ સ્થાન વાળા શ્રાવકને બે કસાયની ચોકડીનો સદભાવ છે ને બેનો જ અભાવ છે. તો કસાયનો અભાવ છે એટલી નિર્જરા વિશેષ છે, કસાયનો સદભાવ છે એટલો બંધ વિશેષ છે, એથી પણ સિદ્ધ થાય છે. ભલે આહાર લેતા હોય તો પણ ત્રણ કસાયનો અભાવ છે, નિંદ્રાના કાળમાં પણ ત્રણ કસાયનો અભાવ છે, અને પંચમ ગુણ સ્થાન વર્તીને તપશ્ચર્યાના કાળમાં પણ બે જ કસાયનો અભાવ છે, બે કસાયનો સદભાવ છે. તેનો આશ્રય ચાલુ છે, બંધ ચાલુ છે, નિર્જરા એટલે ઓછી છે, એ આગમથી સિદ્ધ થાય છે. પેલો વિષય જે શુદ્ધોપયોગનો છે, અધ્યાત્મનો છે, આગમનો વિષય છે. ચાર પ્રકારના જે અનંતાનુમંદિના પ્રમાણો આવે છે નથી આવતા, પ્રત્યાખ્યાન વર્ણિના આવે છે નથી આવતા, અપ્રત્યાખ્યાન વર્ણિના બંધાઈ શકે, સંજલનના બંધાઈ શકે, એ આગમ ભાષા થઈ ગઈ. બાહ્ય પ્રવૃત્તિ ઉપર તેનો આધાર નથી. હવે બાહ્ય પ્રવૃત્તિ ઉપર તેનો આધાર નથી, ત્યાંથી કોઈએ છળ પણ પ્રગટમાં કરવા જેવું નથી. કે આપણે બાહ્ય પ્રવૃત્તિ ગમે તેટલી ગમે તેમ કરીએ, એના ઉપર ક્યાં બંધ પડે? તો કહે છે કે કેટલીક બાહ્ય પ્રવૃત્તિ તો તે પ્રકારના સકસાય પરિણામ વિના પણ બનતી નથી. જેને પરિણામ ઉપરનું લક્ષ નથી, જેને પરિણામનો ખ્યાલ નથી, અને પરિણામના બે ખ્યાલમાં રહેને એકલી વાત અધૂરી પકડે કે બાહ્યક્રિયા કોઈ બંધનું કારણ નથી. પણ બાહ્યક્રિયા બંધનું કારણ નથી એમ જ્યાં કહ્યું છે ત્યાં અંતર પરિણામ બંધનું કારણ કે અબંધનું કારણ છે એમ સમજાવવા માટે એ વાત કરી છે. અંતર પરિણામને તો જીવ ચૂકી જાય, અને બાહ્યક્રિયા બંધનું કારણ નથી એમ કરીને બાહ્યક્રિયામાં સ્વચ્છંદે પ્રવર્તે તો પરિણામ તો પહેલા થયા પછી બાહ્યક્રિયા થઈ, અને બાહ્યક્રિયા નહીં થાય તો એ સ્વચ્છંદના પરિણામથી તો તમે જે બંધ થવાનો એ તો થવાનો જ. માટે ત્યાં બાહ્ય પ્રવૃત્તિ ઉપર તેનો આધાર નથી, એટલે કે ધર્મી જીવની શુદ્ધિના આંખનું બાહ્ય પરિણામ બાહ્ય ક્રિયા ઉપર કરીશું. કે કોઈ મુનિ છે અને કોઈ શ્રાવક છે, શ્રાવક ઘણું તપ કરતા જોવામાં આવે છે, મુનિ આહાર કરતા જોવામાં આવે છે, તો એ વખતે શ્રાવક વધારે આગળ વધી ગયા છે. માત્ર બાહ્ય દ્રષ્ટિને અવલંબીને માપ કાઢવા જેવું, માત્ર બાહ્ય દ્રષ્ટિ છોડાવવા માટે કેટલીક વાતો કરી છે, તે બાહ્ય દ્રષ્ટિ છોડાવવા માટે અંતર પરિણામ ઉપર વધારે લક્ષ દોરવાનું ત્યાં સૂચન હોય છે. એ વાત છૂટી જાય ને બાહ્ય ક્રિયા છે આમ થતું નથી, બાહ્ય ક્રિયા છે આમ થતું નથી, ને બાહ્ય ક્રિયામાં કોઈ ગમે તેમ પ્રવર્તે, તો એ સ્થળને ગ્રહણ કરીને પોતાના આત્માને વધારે નુકસાન કરે છે,
બરાબર
એમ સમજવું. અહીંયા તો એ ખુલાસો માટે વાત નથી, તો વધારાની વાત ત્યાં જે વાત ચાલતી હોય ત્યાં તે વાતનું ફોર્સ પણ હોય છે. એટલે બાહ્ય દ્રષ્ટિ ઉડાડવા માટે જોરથી વાત કહેવામાં આવે ત્યારે એ જોરને યથાયોગ્યપણે સમજીને બાહ્ય દ્રષ્ટિ ચૂકવામાં કાર્યગત થવું જોઈએ, અથવા એ પ્રકારની યથાર્થ સમજણ કરવી જોઈએ. તેમાં બીજી અપેક્ષા લાવીને આ વાતને ઢીલી પાડવી છે એમ પણ થવું જોઈએ. બાહ્યક્રિયા અનુસાર બંધ પડતો નથી અથવા બાહ્યક્રિયા અનુસાર નિર્જરા નથી, તો પછી આપણે બાહ્ય ક્રિયા ઉપર બહુ વજન દેવું નહીં એમ કરીને એ વિષયમાં પણ ભૂલ કરી બેઠે. એવી રીતે વાતને લઈ જવા જોઈએ. જેમ જેમ પુરુષાર્થ વધે છે તેમ પરંતુ ઉગ્ર થાય છે, એમાં તો આપસમાં સંબંધ છે. પરણતીનો ઉપયોગ ને આપસમાં સંબંધ એવો છે, જેમ ઉપયોગ વારંવાર શુદ્ધ થાય તો પરણતી પણ ઉગ્ર રહે, ઉગ્ર થાય. પરણતી ઉગ્ર રહે તો ઉપયોગ પણ વારંવાર શુદ્ધ થાય. આપસમાં એકબીજાનું ઉપયોગ ત્યારે શુદ્ધ થાય છે, પરણતીમાંથી જે ઉપયોગ થઈ જાય છે એ પુરુષાર્થ એકદમ તીવ્ર થતા થાય છે. એકદમ પુરુષાર્થ તીવ્ર થયો અને ઉપયોગ શુદ્ધ થયો ત્યારે એકદમ ગુણ શ્રેણી નિર્જરા થાય છે, અને ત્યારે તેને તે ગુણસ્થાનમાં એનું સ્તર ઊંચું આવતું જાય છે, અને પરણતી ઉપયોગ છૂટી ગયા પછી પણ પરણતી બળવાન પણ શકે છે. જેમ જેમ પરણતી બળવાન પણ કરે છૂટી જાય છે તેમ તેમ ઉપયોગ પણ વારંવાર થતો જાય છે. એ ઉપર ચડવાનું અને નીચે ઉતરવાની પ્રક્રિયામાં આ પ્રકાર સહજ છે કે જ્યારે કોઈ જીવના પરિણામ કે જ્યારે કોઈ જીવના પરિણામ નીચે ઉતરતા જાય છે ત્યારે નીચે નીચે સહેજે સહેજે ઉતરતા જાય છે, અને જેમ ઊંચે ચડતા જાય છે ત્યારે ઊંચે ને ઊંચે સહેજે જતા જાય છે. પરંપરાએ અશુદ્ધતા વાળો જીવ, અજ્ઞાન દશા વાળો જીવ પરંપરાએ નિર્બોધને પ્રાપ્ત થાય છે એનું કારણ પણ એ છે કે જ્યારે જીવના પરિણામ નીચેના સ્તરમાં જાય છે ત્યારે અધિક નીચેના સ્તરમાં જવાનો અવકાશ થતો જાય છે, સ્કોપ થતો જાય છે, અને જ્યારે જીવના પરિણામ ઉપર ઉપરના થતા જાય છે, ઉચ્ચ ઉચ્ચ સ્તરના થતા જાય છે ત્યારે આગળ વધવાનો અવકાશ એના પરિણામમાં વધતો જાય છે. આ સહજ કુદરતી પરિણામ બુદ્ધિનું વિજ્ઞાન. તેથી જે જીવ મોક્ષ માર્ગે ચડે છે તે અવશ્ય ક્રમે કરીને મોક્ષ પામે છે. જે જીવ બંધ માર્ગમાં રહે છે એ જો બંધ માર્ગ છોડે નહીં તો અવશ્ય એ કાળે કરીને નિગોદ પર્યંત ના 2000 સાગર તો એનો વધુમાં વધુ કાળ છે, એથી ઓછા કાળમાં પણ એ નિગોદમાં થયેલો
જાય.
આ સહજ છે પરિણામ, કેમ કે એ બાજુનું બળ વધતું જાય છે. પથ્થર ઉપરથી પડે મોટો 1 ટન 2 ટન નો, તો એક ફૂટ નીચે પડે અને 100 ફૂટ નીચે પડે એના ફોર્સમાં ફેર છે. 1 ફૂટ નીચે આવે એના કરતા બીજા ફૂટ નીચે એવું છે. જેમ પરિણામ નીચે જાય એમ નીચે જવાનો ફોર્સ વધે છે, ઉપર જાય તો ઉપર જવાનો બળ વધે છે. પરિણામમાં પણ આ એનું વિજ્ઞાન જ છે, એકદમ વૈજ્ઞાનિક જ્ઞાન. જ્યારે શુદ્ધિ વધે છે ત્યારે પુરુષાર્થ પણ અંદર, જે અનંત પુરુષાર્થની સામર્થ્ય જે શક્તિરૂપ ગુણ છે એમાંથી એકદમ બળ વધવા માંડે છે. એટલે એ સહેજે સહેજે ગુણ દશામાં શુદ્ધોપયોગમાં આવે છે, વગર વિકલ્પે આવી જ જાય છે. કેટલો શુદ્ધાત્માનો રસ રગડ્યો હશે એ તો ચોથા ગુણ સ્થાને આવે ત્યારે જીવને ખબર પડે છે. પહેલા વહેલા તો કેટલો શુદ્ધાત્માનો રસ રગડતા 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 એનો ઉપયોગ, પ્રથમ એનો ઉપયોગ શુદ્ધ થયો, અનંતકાળમાં નહીં થયેલો માંડ શુદ્ધ થયો, પણ એમાં આનંદ પુરુષાર્થ લીધો છે સમ્યક દર્શનના કારણે. એને ખ્યાલ આવે છે પછી એને ગણિતમાં એ ગણાય છે, એનું ગણિત બરાબર પછી એ લાઈને ચડ્યો છે. ત્યારે ગુણ દશામાં જો ક્ષણે ક્ષણે શુદ્ધોપયોગ થતો હોય તો તે આત્માની સ્વરૂપ રમણતા કેટલી, એનો આંક એની પાસે સાચો આવે છે. એટલે સર્વ સાધકો ખાસ કરીને મુનિ દશાની ભાવના નીચેના ગુણસ્થાનમાં વિશેષ આવે છે એનું કારણ. અને જેને ક્ષણે ક્ષણે શુદ્ધોપયોગ થાય છે તે જ આત્મા કેવળ જ્ઞાનમાં જે સાદી અનંત સ્થિરતા રહી જાય એવી સિદ્ધિમાં પહોંચી શકે. જેને ક્ષણે ક્ષણે શુદ્ધોપયોગ ન થાય તે સદાય શુદ્ધોપયોગમાં રહે એવી સ્થિતિમાં કેવી રીતે પણ રહી શકે, કે રહી શકવા યોગ્ય છે? આ વિચારવા જેવું, બરોબર, કોઈ ન રહી શકે. એક ક્ષણમાં, એક સેકન્ડ માત્રમાં જે શુદ્ધોપયોગમાં આવી જાય એને સાધતા 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 એવી લાઈન જોડાઈ જાય કે ત્યાંથી ઉખડે જ નહીં ઉપયોગ, તો સદાને માટે રહી જાય. એટલે મુનિ દશામાં બધા જ કાર્યો છોડીને, બધી જ જવાબદારી છોડીને, આચાર્ય હોય તો પણ કોઈ જવાબદારીમાંથી નથી. વિકલ્પ સહેજે આવે એટલું કાર્ય કરે, શાસ્ત્ર રચનાનું, આચાર પળાવવાનું વગેરેનું સંઘની અંદર, સાધુ સંઘની અંદર, અને સહજ વિકલ્પ ઉઠે એટલું. કોઈ કૃત્રિમતા ધ્યાન
નહીં.
મુખ્ય કાર્ય તો પોતાના સ્વરૂપને સાધવાનું જ છે. અને તેના માટે જાણે કે 24 કલાક એમને ઓછા પડે છે. બાહ્ય પ્રવૃત્તિ માણસને છૂટી જાય ત્યારે ઘણાને ટાઈમ જતો નથી નિવૃત્તિ માટે. માણસ એમ કે શું કરીએ, નવરાશી પણ વખત જતો નથી, એના કરતા કંઈક પ્રવૃત્તિ હોત તો સારું. પછી છાપા વાંચે ને કાંઈક બીજું ને ત્રીજું ને કાંઈક ને કાંઈક લપ વળગી જાય, કોઈ નોવેલો વાંચે છે, કોઈ વ્યસને ચડી જાય છે, કોઈ કાંઈક કોઈ કાંઈક. પણ મુનિરાજને તો એ 24 કલાક ઓછા પડે છે પોતાની અંતર સાધના માટે. નિંદ્રા પણ એમની ઘટી જાય છે. રાત્રે વધુમાં વધુ નિંદ્રા એ પણ તૂટક તૂટક થઈને 5 કલાકથી વધારે નિંદ્રા લેતા નથી અથવા આવતી નથી. એકનું કામ એમનું આરાધનનું સતત લગાતાર ચાલુ રહે છે. જે માણસને કહે છે કે આપણા પ્રાઇમ મિનિસ્ટરને એટલું બધું કામ છે કે 24 કલાકમાંથી 18 કલાક કામ જ કરે છે, આખા દેશનો ભાર એને માથે છે. પણ આ 24 કલાકમાંથી 23 કલાક કામ કરે છે. ઠીક, 20 કલાક અને 20 કલાકમાં તે તૂટક તૂટક, એમાં એક તૃતીયાંશ તો બાદ કરો, કેમ કે પરિણતિનો ઉપયોગનો નિયમ એવો છે મુનિદશાનો કે જો સમયનો સરવાળો કરવામાં આવે તૃતક તૃતક સમયનો, તો 1/3 સમય એમનો શુભ ઉપયોગમાં જાય છે અને 2/3 સમય એમનો શુભ ઉપયોગમાં જાય છે. આ ધવળ નિંદર એનો માપ છે. 1/3 સમય એનો શુદ્ધ ઉપયોગમાં જાય છે અને 2/3 સમય એનો શુભ ઉપયોગમાં જાય છે. શ્વેતાંબરમાં તો જે મુનિ થયા છે એને આ શુભોપયોગ ને શુદ્ધોપયોગના કાળની ખબર નથી. દિગંબરમાં તો સાતમા વાંચ્યા હોય તો ખ્યાલ હોય ને, નહીતર એમાંય ઘણા મુનિ થયા પછી ગપ્પા મારે છે કે 7મા ગુણ સ્થાને શુદ્ધોપયોગ ન હોય તો 12મા ગુણ સ્થાને થાય, કેમ કે અહીંયા 7મા અહીંયા થતો નથી, નહીં ગયા 12મા એ તો. પણ શુદ્ધાત્માભિમુખ પરિણામને તો ધર્મ કયો છે, અને શુદ્ધાત્માને અભિમુખ ન પરિણામ હોય એને તો ધર્મ જ નથી, એ વાત પણ ભૂલી જાય છે. અથવા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રમાં સમ્યક શબ્દના અર્થની ખબર નથી કે સમ્યક એટલે અભિમુખ પણ. આ લોકોને તો કાળની ખબર નથી. આચાર્યને પ્રશ્ન પૂછ્યો હતો કે આ સાધુપણામાં કેટલો કાળ આત્મામાં અર્જીને કેટલો કાળ બહાર ઉપયોગ જાય, ક્ષણે ક્ષણે ઉપયોગ જાય એવું તો આવે તો કા એ બરાબર છે, તો કેટલો કાળ રહે તો એ કંઈ વાંચવામાં નથી આવ્યું. પણ વાંચવામાં નથી આવ્યું તો આ સાધુપણામાં શું અનુભવ ખબર નથી ઘણાને, જાણ પણ નથી. અનુભવ તો ક્યાં છે પણ જાણ પણ. સમ્યક દર્શનના સ્વરૂપની ખબર નથી, સમ્યક દર્શનનો વિષય શુદ્ધાત્મા પારિણામિક ભાવ એનું જાણપણું નથી. મુનિપણાની તો વાત જ ક્યાં, અને ક્યાં ને ક્યાં રહે છે. શાસ્ત્રો તો ભણે છે ને વાંચે છે ખરું ને, દીક્ષા લીધા પહેલા કંઈક ભણાવે છે ને પછી વંચાવે છે ને બધા, કયા શાસ્ત્રો વંચાવે છે એમાં આવું કાંઈ નહીં થતું મને ખબર હોય છે. શાસ્ત્રોનો અધ્યયન તો કરાવે છે, આવું કાંઈ નહીં, કોઈ અધ્યાત્મનો વિષય જ નથી આવતો. અર્થ પોતાની દ્રષ્ટિ પ્રમાણે કરનાર, અર્થ પોતાની દ્રષ્ટિ પ્રમાણે એવું થાય છે. પોતે કલ્પના કરી હોય આને ધર્મ કહેવાય, પોતે કલ્પના કરી હોય આને સમ્યક દર્શન કહેવાય, બસ એ પ્રમાણે પછી બધું વાંચે ત્યારે એને એવું જ અંદર અંદર કલ્પના કર્યા કરે વાંચતા વાંચતા. કહેનારના ભાવને તો એમાં સમજવાનો પ્રશ્ન જ રહેતો નથી. દેખાવ એવો થાય દીક્ષા પહેલા આટલા શાસ્ત્રોનું અધ્યયન કર્યું, આટલા શાસ્ત્રો ભણ્યા ગુરુ પાસે, અને દીક્ષા પછી આટલા કાળ સુધી, આટલા વર્ષ સુધી આટલા શાસ્ત્રો ભણ્યા, તો એવો આડંબર થાય શાસ્ત્રનો. ભાવમાં તો કે ભાવમાં વિપર્યાસ, એટલો આ પરિસ્થિતિ. તેના બાહ્ય તપને ઉપચાર પણ ન કહેવાય. ઉપર તો પાંચમા ગુણસ્થાન વાળાની જે દ્રષ્ટાંતમાં વાત હતી, એમને તો અંતરદ્રષ્ટિ છે સ્વરૂપની, પાંચમા ગુણસ્થાન વાળાને, અને આત્મ સ્વરૂપનું જ્ઞાન, આત્મજ્ઞાન પણ એમને છે. તેથી તેમના વ્યવહારને ઉપચારથી તપ એવું કહેવાય છે. પણ જેને અંતરદૃષ્ટિ નથી, એટલે અંદરમાં આત્મદૃષ્ટિ અથવા સમ્યક દ્રષ્ટિ જેને પ્રગટ થઈ નથી, એક શુદ્ધાત્મા જ ઉપાદે છે એવી જેની દ્રષ્ટિ નથી, આત્મા ઉપર જેની દ્રષ્ટિ નથી, જેણે આત્મા ભાળ્યો નથી, જોયો નથી, તેના બાહ્ય ક્રિયાના તપની ક્રિયાને ઉપચારથી પણ તપ કહેવાતું નથી. એ તો એને તપનું નામ આપવું એ પણ ફોગટ છે. આપણા સંપ્રદાયમાં તો બહુ તપ કરે છે ને, અહીંયા તો ના પાડે છે, એને તપ જ કહેવાય, એને તપનું નામ આપવું એ ખોટું છે. લાંગણ પંડિતો આવે છે, લંઘનમ વિદુહું, હે નતકરણ શ્રાવકાચાર કહેવાતું છે, શ્રાવકના આચારનો ગ્રંથ છે, તો એને તમે લાંગણ જાણજો એવું સ્પષ્ટ લખ્યું છે રત્નકરણભદ્ર સ્વામી નું. શું રત્નકરણ સમનભદ્ર સ્વામી નું? તેના બાહ્ય તપને ઉપચારથી પણ તપ ન કહેવાય, અથવા જેમ નામ પાડ્યું હોય લક્ષ્મીવંત અને કોઈ ભીખ માગે તો એ નામનો કઈ અર્થ નહીં. લક્ષ્મીકાંત એટલે પતિ, લક્ષ્મીનો પતિ, માગતા હોય ભીખ તો એ કઈ નામ સાર્થક પણ હું, નામથી સાર્થક પણ હું નથી. તેમ અનશન પ્રાયશ્ચિત વિનય આદિને તપ કયા? કોઈ અનશન કરે, ઉપવાસ કરે, પ્રાયશ્ચિત કરે, કોઈને કોઈ પ્રકારે વિનયને, દેવગુરુ શાસ્ત્રનો વિનય કરે એ વગેરેને તપ કયા? તેનું કારણ અનશન આદિ સાધનથી પ્રાયશ્ચિતરૂપ પ્રવર્તા વિતરાગ ભાવરૂપ સત્યત્વ પોષી શકાય છે. જેને અંતરદૃષ્ટિ છે તેને અનશન આદિના નિમિત્તથી વિશેષ વિતરાગતાનો પુરુષાર્થમાં વૃદ્ધિગત પણ થાય છે. શુદ્ધિ વધવાના તે પ્રયોગો નિમિત્ત બને છે ત્યાં, ચોથા ગુણ સ્થાને, પાંચમા ગુણ સ્થાને, તે બાહ્ય પ્રયોગોના નિમિત્તે સાધક જીવ ધર્માત્માઓ અંતરની શુદ્ધિને વધારે છે, એટલે કે વિતરાગ ભાવને પોષે છે. તેથી તે અનશન પ્રાયશ્ચિત વગેરેને ઉપચારથી તપ કયા છે? જેને અંદરમાં શુદ્ધિ છે તેના બાહ્ય પ્રયોગ ઉપર તપનું નામ, તપની સંજ્ઞાનો ઉપચાર આવે છે. પણ જેને અંદરમાં શુદ્ધિ જ નથી, ટોળું હોય પણ વર હોય તો એને ટોળાને જાન કહેવાય, વર નથી એ ટોળાને મુસાફરીમાં જતા હોય એને જાન કહેવાતી નથી. વર વગર જાન કોની? એના જેવું શુદ્ધ ઉપયોગ જ ન થાય. દ્રષ્ટિ વિપરીત હોય, બાહ્ય ક્રિયા કરે આત્માની ક્રિયા માને, દેહની ક્રિયાને આત્માની ક્રિયા માને, દેહાત્મ બુદ્ધિને એ ક્રિયાથી વધારે દ્રઢ કરે અને એમ ગણે કે અમે તપ કરીએ છીએ, તો એ તપ નથી કરતા પણ મિથ્યાતને દ્રઢ કરે, ગ્રહિત મિથ્યાતને દ્રઢ કરે. હું જરા આકરું પડે કોઈ વિખારીએ ભૂખનું દુઃખ સહન કરે એને ધર્મનો તો તમે એક આંક એક માર્ક ન આપો પણ માઇનસ માર્ક આપવા માંડો તો આ જરા તકલીફ પડે. પણ એ કોઈને ચીડવવા માટે વાત નથી, કોઈને દુઃખ પહોંચાડવા માટે વાત નથી, પણ એ વસ્તુનું સ્વરૂપ છે, વસ્તુ સ્થિતિ જેવી છે કે ત્યાં ઊંધી દ્રષ્ટિએ દેહની ક્રિયા કરતા એને આત્માની ક્રિયા માનતા મિથ્યાત્મા દર્શન મોહમાં ઉગ્રતા થશે, દર્શન મોહની વૃદ્ધિ થશે. તો કદાચ એવો વિકલ્પ આવે તપ કરવાનો, પણ ત્યાં સાવધાની રાખવા યોગ્ય છે કે આ દેહની ક્રિયા હું કરું છું એ વાત મારે દ્રઢ કરવી નથી. આહારનો મેં ત્યાગ કર્યો એ વાત દ્રઢ કરવા માટે આહારનો ત્યાગ કરવો જોઈએ નહીં, એ વાત એની લક્ષમાં હોવી જોઈએ. અને ત્યાં એને સાવધાનીથી પરિણામને મિથ્યા દ્રઢ ન થાય એના માટેની સાવધાની તો અવશ્ય એને તત્વજ્ઞાનપૂર્વક સમજીને રાખવી જોઈએ. વળી એમ કે સમજીને તો કરવું કે ન કરવું, પણ પછી કરવા નહીં કરવાનો પ્રશ્ન નથી. વિકલ્પ આવે તો પણ એ ક્રિયા હું નથી કરી શકતો એમ સમજીને થાવ તે થા. વિકલ્પ આવે કે આજે આહાર નથી લેવો, આહારની ક્રિયા ન થાય, પણ પેલા મેં કરીને હવે આ મેં ન કરી એ વાતની પકડ કરવા માટે તો એ વાત ન થવી જોઈએ. ત્યારે પણ શરીર આદિની ક્રિયાથી ભિન્ન ચૈતન્યનું સ્વરૂપ વિચારવાનો વિશેષપણે અવકાશ લઈને એ કાર્ય કરવામાં પ્રવર્તવું જોઈએ. કેમ કે આહાર ન લઈએ બીજી પ્રવૃત્તિ સામાન્ય રીતે ન કરે તો કે અત્યારે તો એ પણ ઠેકાણા નથી. આ બાજુ ઉપવાસ કરે ને જાય પાછા દુકાને દોડીને, કઈક બીજી પ્રવૃત્તિ આહાર જ જયારે લેવો નથી ત્યારે બીજી પ્રવૃત્તિ નો તો પ્રશ્ન જ રહેતો નથી. કલકત્તામાં આઠમતી આઠમ નો દિવસ આવે ને, પાંચમ થી તો શરૂ થાય પણ આ પર્યુષણ દસ લક્ષણ આઠમ ના દિવસ સંપ્રદાયમાં ઘણા ઉપવાસ કરતા હશે. આપણે ત્યાં ઉપર વાંચન થાય છે અગાસીમાં, પહેલે માળે મંદિર છે ઉપર અગાશી છે, નીચે પણ વાંચન થાય છે. વાંચન પૂરું કરી પૂજા કરીને જરાક ટાઈમ લાગ્યો હતો, નીચે ઉતરત કલાક બીજો થઈ ગયો હતો. નીચે સુઈ ગયા છે આનું આટલા દસ પંદર માણસો સૂતેલા, કોઈ આ માંડા આવડા વ્યવસ્થિત ને અંતરમાં કેમ થતા છે, દવા હાડા દવા જમા માણસો સુઈ ગયા છે એનું શું કારણ. હુતા નથી આ ઉપવાસ કર્યા હોય ને એટલે પછી હાડા પડીને અશક્તિ તો સામાન્ય રીતે, પણ હાડા દવાઈમાં અશક્તિ એટલે આવી જાય એ ઘણી વિશેષ મળે સુઈ જાય એટલે એને જે અશાતા થતી હોય એ અશાતાનું દુઃખ ભૂલવા માટે કાંઈ ને કાંઈ સુઈ જવું ઊંઘી જવું પ્રવૃત્તિ કરવી. તત્વજ્ઞાનનો અભાવમાં આવા બધા ગડબડ ગોટા ઉભા થયા. સમજણ તો મૂળ વાત છે. તેથી તે અનશન પ્રાયશ્ચિત વગેરેને ઉપચારથી તપ કયા છે, પણ કોઈ વિતરાગ ભાવરૂપ તપને તો ન જાણે. તપ છે એ તો વિતરાગ ભાવરૂપ છે, એ પણ વિતરાગતામાં ઘણી ઉગ્રતા આવે એનું તપ એટલે તેજ, એનું તેજ વધે એવી ઉગ્રતા આવે. તપ એટલે તેજ એનો અર્થ થાય છે, તપનો અર્થ થાય છે તેજ. જેમ સોનાને ગેરુ લગાવીને ઘસે તો એક તો ચળકતો પદાર્થ છે અને એમાં વધારે ચમક દેખાય છે, ગેરું લગાવે છે ને લાલ ગેરું. એમ આત્માની જેને શુદ્ધિ થઈ હોય એ અંદરમાં અનશન આદિના પ્રયોગથી વધારે એની શુદ્ધતા ઉગ્રતા એનું તેજ પ્રગટ કરે એને તપ કહેવામાં આવે છે. એને તો ન જાણે પણ બાર તપ ને તપ જાણીને સંગ્રહ કરે, બાર પ્રકાર, છ અભ્યંતર ને છ બાહ્ય, એવા બાર પ્રકારના તપને જાણીને એનો સંગ્રહ કરે કે આપણે બારે બાર તપ તપવા બરાબર, અગિયારની બારે બાર તપની આરાધના આપણે કરવી. આરાધના શબ્દ મળી ગયો છે, બાકી આરાધનાની ખબર નથી. રાધ, રાધ ધાતુ છે મૂળ, અપરાધ ને આરાધ, પછી આગળ જે ઉપસર્ગ લાગે છે એ પ્રમાણે એનો અર્થ થાય છે. ઊંધું કાર્ય કરે તો એને અપરાધ કહે છે, અને આત્માની અભિમુખ થાય તો એને આરાધ કહે છે. રાધ એટલે સેવનું, સેવનું, સેવા કરવી. જો સ્વરૂપની સેવા કરે તો એને આરાધન કહે છે, અને સ્વરૂપની સેવા ન કરે, કષાયની સેવા કરે તો એને અપરાધ કહેવામાં આવે છે. બાર તપને તપ જાણીને સંગ્રહ કરે તો સંસારમાં ભમે, ઠીક, એને કઈ લાભ થાય કે ન થાય તો કે સંસારમાં ભમે એ લાભ થાય, સંસારમાં પરિભ્રમણ કરે. અત્યારે તો કઈ એવા સ્વભાવ નથી, પણ 85 કાયમાં જે લીધું છે 172 ગાથામાં દ્રવિલિંગી મુનિના 85 દીધા છે, પ્રશ્નાચાર, જ્ઞાનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને ઇન્દ્રિયાચાર. એ 85 ને નિર્તિચાર પાલન કરે, કર્મચેતનામાં સાવધાન થયો થકો દ્રવ્યલિંગી બની, જ્ઞાન ચેતનાના અભાવ વાળો એ દ્રવ્યલિંગી બની, ચિરકાળ પર્યંત સંસારમાં ભમે છે, અને અહીંથી દેહ છૂટતા દેવલોકમાં જઈને ત્યાં દુઃખને ભોગવે, દેવલોકમાં જઈને તે બળબળતા અંગારામાં શિકાય છે, એમ લીધું છે. દ્રવ્યુંગી યોગ્ય આચાર પાળે છે, ત્યાં એવા આકુલિત પરિણામ થાય છે. આકુલતા ને બળબળતા અંગારા કીધા છે, એવા આકુલતા વાળા પરિણામ દેવલોકમાં ગયા પછી થાય છે. ત્યાં દેવલોકમાં બળબળતા અંગારામાં શિકાય છે, અને ચિરકાળ સુચિર લાંબા કાળ પર્યંત સુધી એ સંસાર. એ સંસારમાં ભમે, લોકો બહારના તપમાં ધર્મ માને છે. આ તો એ બાહ્ય ક્રિયામાં તપ અને ધર્મ માનનારા બહુ મોટી ભૂલમાં છે. આ વાત ગુરુદેવે કરવા બહુ બુલંદ અવાજથી કરી, ત્યારે સંપ્રદાયમાં આવી તપની ક્રિયા કરનારા ત્રણેય ફિરકાવાળા જીવોને ગડબડ થઈ ગઈ, હલચલ થઈ ગઈ. આ આપણે કરીએ છીએ એના ઉપર પ્રહાર કરે છે, આ લોકો કાંઈ કરતા નથી ને કરતા હોય એને નિંદે છે, માટે આપણે એની નિંદા કરો એ પછી એ નિંદા કરો. જેને સ્પર્શે વેપારમાં પણ જેને નુકસાન થાય એને ખબર પડે છે કે આ મારો પ્રતિસ્પર્ધી છે, ભલે ને ક્યાંય ગામને પાદળ પેઢી માંડી હોય પણ શક્તિવાળો સામે બેઠો હોય એ તરત એને ખબર પડે. અને ક્યાંથી ખબર પડી 5 માઇલ છે તે, કે એને એને ખબર પડે, બીજાને ન ખબર પડે પણ એને ખબર પડે, ખબર પડ્યા વિના રહીએ. કેમ કે ગ્રાહકો છે એ કોમન ફેક્ટર છે, એનું કારણ એ છે, બીજું કાંઈ નથી. અહીંયા જવા વાળાને અહીંયા જવા વાળા, અહીંયા જવા વાળાને અહીંયા જવા વાળા, એટલે એ વાતને લઈ જાય છે કે ભાઈ અમે ફલાણાની દુકાને ગયા હતા ત્યાં માલ બહુ સારો લાગ્યો, તને ખબર પડતી નથી, નકલી વેચે છે અને છેતરે છે અને તું નકામો ત્યાં ભાલે ભરા છે, જઈશ નહીં તું ત્યાં, ઉભો રહીશ નહીં. દુકાનદારીમાં ત્યાં દુકાનદારીમાં સંખ્યા વધારવી એ એનો ધ્યેય હોય છે, એટલે એ ધ્યેય છે, એને દુઃખ પહોંચે છે. દુઃખ પહોંચાડવાની ભાવના હોતી નથી. ખરેખર તો જગતના જીવોને સાથે માર્ગે વાળવાનો હેતુ હોય છે ને એ ભાવના હોય છે, પણ એનું એ પડખું એવું ઊભું થાય છે કે બીજાને દુઃખ પહોંચે છે, એ ઘણા ક્લેશમાં આવે છે અને ઘણા સંકલેશવાળા પરિણામ પણ થાય છે. પણ જગતમાં એનો કોઈ ઉપાય નથી, એનો જગતમાં કોઈ ઉપાય નથી. કેમ કે દારૂ બંધીની વાત કરવા જતા કલાલ ને નુકસાન થયા વિના રહેશે ને? હવે કોઈની રોજી રોટી ઉપર પાટું મારવા જેવી તો વાત સારી નથી, ચોક્કસ સારી નથી. પણ દારૂ પીવાની વાત એથી વધારે ખરાબ છે, જેમ પેલાની રોજી રોટી ટળે એ ખરાબ છે, દારૂ ચાલુ રહે દારૂ પીવાનું તો એથી વધારે ખરાબ છે. માટે એક અનિષ્ટ ને બંધ કરવા જતા થોડીક આવી તકલીફ થવાની સંભાવના છે. એવી તકલીફ થાય તો એનો કોઈ જગતમાં ઉપાય નથી, એ પ્રકાર થવાનો જ છે કાયમ માટે, હંમેશ માટે. એક આકર્ષણ નો વિષય થયો, ગુરુદેવ નું તત્વજ્ઞાન એક સમાજ ને આકર્ષણ નો વિષય થયો. તો વેપારમાં તો સીધી વાત છે કે જે ચીજ ખપતી હોય માણસ લાવે દુકાનમાં, સીધી વાત છે. આની ખપત છે તો કઈ લઈ આવો, આની ખપત છે તો એ લઈ આવો, બીજું શું છે? બીજી કઈ લાંબી આવડતની જરૂર નથી. પણ હવે તું અસલી લાવ્યો કે નકલી લાવ્યો એને પોતાને ફરી ફરક નથી, તો ક્યાંથી હાથી ચીજ લાવે?
જય હો પરમ કૃપાળુ શ્રી મહાન ગુરુ દેવ નો, જય હો વિક્રાગી દિગંબર ધારમનો, જય હો હનુમત્રયા.